પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું પર્યુષણ પર્વ દરમિયાન પ્રવચન.
ગ્રહણ વિનાનો જે ત્યાગ છે કશાયની મંદતા વિખ્યાત સહિતને કહેવામાં આવે છે. ઓ એવા અભિમાન નો ત્યાગ જે માર્ગો ધર્મ છે, આ માર્ગો ધર્મ નું અંગ છે, એવો પોતાની સમ્યકના રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગત ને સ્વપ્ન તથા ઇન્દ્રજાલ ની સમાન દેખે છે. આખા જગત ને વિશ્વ ને બે વિશેષણ મૂક્યા, એક સ્વપ્નવત અને એક ઇન્દ્રજાળ દેખાય છે. ઇન્દ્રજાળ એટલે સાચું ન હોય અને સાચું ભાસી જાય એને ઇન્દ્રજાળ કહેવામાં આવે. અને જાગ્રત અવસ્થાથી જોઈએ તો કઈ ન હોય, સ્વપ્નમાં કઈ નું કઈ દેખાય રાજપાટ, એ સ્વપ્ન અવસ્થા છે. સમસ્ત જગત ને સ્વપ્ન તથા ઇન્દ્રજાળ ની સમાન દેખે છે. આવી સ્થિતિ સાધક ને સમ્યક દ્રષ્ટિ ને હોય છે, તેઓ તે ઉત્તમ માર્ગ ને કેવળ ધારે અર્થાત અવશ્ય ધારણ કરે છે. અહી મુખ્યપણે મુનિ ની અપેક્ષા એ કથન છે. ઉત્તમ ક્ષમા વગેરે દસ ધર્મો છે, તે સમ્યક ચારિત્ર ના જ ભેદો છે. ચારિત્ર એટલે ઉગ્ર આત્મા ની રમણતા, લીનતા, તણ કષાય ના અભાવ પૂર્વક એટલી વિતરાગતા પ્રવેશ થાય છે કે જેના કષાયના અભાવપૂર્વક વિતરાગતા ને વિતરાગતાનું ફળ અતિન્દ્રિય આનંદ, એ અતિન્દ્રિય આનંદથી ધર્મની શરૂઆત થાય છે. બાકી બધી નિજ પતિ કલ્પનાના વિષયો છે. આ બધું વ્યવહારિક સુખ છે ને, એ બધું કલ્પના માત્ર રમ્ય છે, એ સુખ નથી, સુખનો અભાવ છે. એમાં છેતરાય છે, અનુકૂળ સંયોગમાં સુખાભાસ થાય છે, એટલે સાચા સુખની શોધમાં એ જતો નથી. કઈ બહારની આર્થિક અનુકૂળતા, શારીરિક અનુકૂળતા, સત્તાની અનુકૂળતા, કાંઈ ઇન્દ્રિય જ્ઞાનના ઉગાડની વિશેષતા, એ બધા પડવાના સ્થાનો છે. જો છે તે નહીં તો આ બહુ હારી જાય એવી સ્થિતિ છે. માંડ માંડ આ મનુષ્ય બહુ મળ્યો, એમાં એ જો આડે અવળે રસ્તે ચડ્યો તો હવે તો બહુ મોટું જોખમ છે. અત્યાર સુધી તો મુમુક્ષુ ક્યાંય આડે અવળે જતા હોય અને ગુરુને ખ્યાલ આવે તો એને પાછા વાળતા હતા. ઘણાને માટે અમે નજરે જોયેલી વાત છે, પણ હવે કોઈ પાછું વાળવા વાળું રહ્યું નથી. માટે અત્યારે તો બહુ એકદમ સફાળો જાગૃત થઈને પોતાનું કામ કરી લેવાનો આ સમય છે. અહીં મુખ્યપણે મુનિની અપેક્ષા એ કથન છે. ઉત્તમ ક્ષમા વગેરે દસ ધર્મો છે, તે સમ્યક ચારિત્રના જ ભેદો છે. સમ્યક દર્શન વગર તે ધર્મ હોય નહીં. સમ્યક દર્શન એ નિશ્ચય, આત્માનું ભાન, અનુભવ, પ્રતીતિ અને એના પૂર્વક શુદ્ધાત્મામાં લીનતા રમણતા થાય તેને ચારિત્રની દશા કહે છે. એ સમ્યક દર્શન વિના ચારિત્ર ત્રણ કાળમાં હોય નહીં. શરીર મન વાણીની ક્રિયા આત્મા કરતો નથી. રાત્રે આવ્યું કે કરતા કર્મ વિકાર. શરીર મન વાણીની ક્રિયા આત્મા કરતો નથી. કરું છું તો એને પ્રાપ્તિ થઈ ગઈ, જે તો દારૂડિયો છે, એની વાત ક્યાં સાચી છે? તેનાથી આત્મા જુદો જ છે. દયા, ભક્તિ કે વ્રત વગેરે શુભ રાગ એ ધર્મ નથી. એવી ચોખ્ખી જટ વાત બહાર આવી ગઈ છે કે જો એનું ધ્યાન ખેંચાય તો કામ થાય, ધ્યાન ખેંચાય તો કામ થાય. દયા, ભક્તિ કે વ્રત વગેરે શુભ પરાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મના ધર્મમાં મદદગાર નથી. મદદગાર થતો નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તે વિકાર રહિત છે. વિકાર રહિત છે તેથી તે વિકાર રહિત થાય છે. છે ને થાય છે, છે તે દ્રવ્ય સ્વભાવ છે અને થાય છે તે સંવર્ધજા અને મોક્ષના પરિણામ છે. તે વિકાર રહિત છે. શુભાશુભ ભાવ, પુણ્ય પાપના વિકાર વિકૃત ભાવથી પરમાત્મા રહીત છે, અનાદિ અનંતિ, એક સમય માત્ર પણ સહિત નથી, અને છતાં સહિત જે આત્મા માને છે એ સંસારનો બીજ છે એવો પાઠ છે ચોખ્ખો. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે, આહા, શું કહ્યું, પોતાનો નિજ નિશ્ચય ઓરિજિનલ મૂળ સ્વભાવ, પૂર્ણાનંદની મૂર્તિ અંદર જ્ઞાન ને આનંદ બિરાજમાન, પરમાત્મા બિરાજમાન છે, એ નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી વિશેષ સ્વરૂપ સ્થિરતાથી ચારિત્ર દશા પ્રગટે છે. તે દશામાં ધર્મી જીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ કુળ વગેરેના અભિમાનનો વિકલ્પ પણ ઉઠતો નથી. એનું નામ ઉત્તમ માર્ગધર્મ છે. જે ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખે નહીં અને શરીર કુટુંબ કુળ વગેરેને પોતાના માને, તેને કદી જાતિ મત વગેરે ટળે નહીં અને તેને ઉત્તમ માર્ગધર્મ હોય નહીં. ધર્મી જીવને ખરેખર જાતિ કુળ ધન વગેરેનો મત હોતો નથી, કેમ કે તે જાણે છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, આત્માને શરીર જ નથી, અને માતા પિતા કુળ જાતિ ધન વગેરે પણ આત્માને નથી. આમ પોતાના સમ્યક જ્ઞાન વડે સમસ્ત જગતને પોતાથી જુદું દેખનારને નિરભિમાન પણ કેમ ન હોય જ. આત્માની જાતિ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિત્ય આનંદ કલ છે. વિતરાગતા આત્માનું મૂળ છે ને ચૈતન્ય કેવળ જ્ઞાન લક્ષ્મીનો પોતે સ્વામી છે. એ સિવાય બીજા કોઈ જાતિ કુળ કે લક્ષ્મીને જ્ઞાની પોતાનું માનતા ઓળખનું બધું બહારમાં ભલે હોય પણ તે મારા પણ ભાસતું નથી. જ્યાં જ્ઞાયક ભાવ મારા પણ ભાઈશો, ત્યાં જ્ઞાયકથી ભિન્ન પરદ્રવ્યો ને પરદ્રવ્યોના લક્ષ્ય થતા વિભાવ ભાવ હોય ખરા પણ મારા પણ ભાસતા નથી. તેથી તેમને તેનું અભિમાન હોતું નથી. શરીર કે શરીર સંબંધી કોઈ પદાર્થો જ્ઞાનીને પોતા પણ ભાસતા નથી. રાગ કે અધૂરા જ્ઞાનને પણ તે પોતાનું સ્વરૂપ માનતા નથી. આ ઇન્દ્રિય જ્ઞાનને તો પોતાનું સ્વરૂપ માનતા નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન, મતિ શુદ્ધ જ્ઞાન, પ્રગટ થયું અતિન્દ્રિય જ્ઞાન, અપૂર્ણ જ્ઞાન, ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનને તો ખંડ જ્ઞાન કહેવાય, પણ આ પણ એક ખંડ જ્ઞાન છે. આ પૂર્ણની અપેક્ષાએ એને પોતાનું સ્વરૂપ માનતા નથી. પૂર્ણાનંદનો નાથ હું છું, આ અપૂર્ણ પર્યાય છે, જાણવાનો વિષય છે, પણ એ કઈ ઉપાધિ તત્વ નથી. હોય છે એને જ્ઞાની આત્માને જાણતા જાણે છે, આત્માને જાણવાનું છોડીને પર્યાયને જાણે છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાકી છે, પણ પરિપૂર્ણ સ્વભાવને પોતાનો જાણીને તેની શ્રદ્ધા કરે છે. આમ હોવાથી જ્ઞાનીને જાતિ મદ, કુળ મદ, જ્ઞાન મદ કે બળ મદ હોતા નથી. જાતિ કુળ વગેરેને પોતાથી જુદા જાણ્યા છે તેથી તેનું અભિમાન થતું નથી. એ રીતે સમ્યક જ્ઞાન જ ઉત્તમ માર્ગદર્શનનું મૂળ છે એમ અહીં બતાવ્યું છે. આ દસ લક્ષણ પર્વના, પર્યુષણના પર્વના દોષો છે. એ કષાયનો કચરો કાઢી નાખવાનો આ કાળનો દિવસ છે. કષાય ગ્રહણ કરવા જેવા નથી, કષાય રાખવા જેવા નથી, કષાયો લંબાવા જેવા નથી, પણ શુદ્ધ આત્માનું અવલંબન લઈ અને એ કષાયનો ભાઈ ત્યાગ કરવા જેવો છે. જ્યાં સુધી કષાયો અંદરમાં જીવતા છે, મિથ્યાત્વનો કષાય, ત્યાં સુધી કઈ પ્રાપ્ત કર્યું નથી. કઈ થોડું તો આગળ વધ્યો કે નહીં, કે ના ભાઈ, ક્યાં છે ત્યાંનો કેવી છે હજી. આગળ વધ્યો કોને કહેવાય કે જે કષાયથી ભિન્ન શુદ્ધ આત્માને ભેદ જ્ઞાન વડે અનુભવમાં લઈ, પ્રતીતમાં લઈને પરિણમન જયારે એનું થાય છે કષાયથી ભિન્ન, ત્યારે એને પ્રાપ્ત થયું એમ કહેવામાં આવે છે. ક્યાંય સંતોષાય જવા જેવું ક્યાંય નથી. જગતના જીવો કષાયની મંદતામાં સંતોષાઈ જાય છે. દ્રવ્યનો યોગ વાંચનારા જ્ઞાનના ઇન્દ્રિય જ્ઞાનના ઉદ્ધારમાં સંતોષાઈ જાય. ભાઈ, ક્યાંય સંતોષાવાની વસ્તુ નથી. જ્યાં સુધી શુદ્ધાત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ અનુભૂતિ ન થાય ત્યાં સુધી નિરંતર એનો પ્રયત્ન ચાલુ હોય છે. પોતે જાણે છે કે મને હજી કાંઈ પ્રાપ્ત થયું નથી, એટલું તો એનું મન ખુલ્લું રહે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ શુદ્ધાત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ હોય છે, પણ પ્રાપ્ત થઈ ગયું એમ એને ભ્રમણા થતી નથી. હવે એ સમ્યક દર્શન ભોગશો. શ્રીમદજી બરાબર કહ્યું છે કે જો આ મનુષ્ય ચાર ગતિમાં, મનુષ્યની ગતિમાં માનની અધિકતા છે, જો અહીંયા માન ન હોત તો મોક્ષ હોત. ભાઈ, વાત એમ છે કે પૈસા જીવે ગ્રહણ કર્યા નથી એટલે એને રાખી શકતો નથી, પણ આ પૈસા મારા છે એવી મમત્વ દશા કસાય છે એને નિર્મમત્વ એવા સ્વભાવનું અવલંબન લઈને મમત્વનો ત્યાગ થાય છે. તો નિમિત્તપણે કહેવાય કે એને આ બાર પદાર્થનો ત્યાગ કર્યો એ ઉપચારથી કહેવામાં, ખરેખર તો એ ભગવાન આત્મા આત્માનું અવલંબન લઈને મમત્વને ત્યાગ કરે છે. પર્યાયમાં મમત્વનું ગ્રહણ કર્યું છે તો પર્યાયમાં મમત્વનો ત્યાગ થાય છે. ભગવાન આત્મા ત્રિકાળ નિર્મમત્વ એને તો મમત્વના પરિણામનું ગ્રહણ કર્યું નથી એટલે એને તો ત્યાગ પણ લાગુ પડતો નથી. પણ જે પર્યાયમાં મમત્વ પ્રગટ થાય છે પરદ્રવ્યના સંબંધે કે આ પૈસા મારા એવો મમતાનો ભાવ, તે નિર્મમત્વ એવા સ્વભાવનું અવલંબન લઈ પરિણામમાં પણ નિર્મમત્વ પ્રગટ થાય છે, ત્યારે દ્રવ્ય પણ નિર્મમત્વ અને આંશિક પરિણામ પણ નિર્મમત્વ. જેવું સામાન્ય એવું વિશેષ, સામાન્યની જાતનું વિશેષ પ્રગટ થાય તેને ધાર્મિક ચર્યા કહેવામાં આવે છે. સામાન્યથી વિરુદ્ધ ભાવ એ ધર્મના પરિણામ નથી, આત્માના પરિણામ નથી. આત્માના પરિણામ નથી એને ભ્રમણા થઈ ગઈ છે, આત્માના પરિણામ હોવાની ભ્રાંતિ થઈ છે. જો 45 ગાથા કાઢો સમયસારની. સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આ જે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધું ઉદ્વલમય છે. રાતે વાત બધી આવી ગઈ છે ઘણી સારી. હજી અધિકારનું સંક્ષેપમાં વર્ણન કર્યું હતું. આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધું પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. હવે આ સર્વજ્ઞના વચનને, નિશ્ચયના વચનને માનતો નથી ને વ્યવહારના વચનને જાણવાના વિષયને પકડી લીધો. વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. એવું સર્વજ્ઞનું વચન છે, વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળ પણ જે કહેવામાં આવે છે તે એટલે કે કર્મફળ અનાદુરતા લક્ષણ છે. સુખ નામનો આત્મ સ્વભાવ એનાથી વિલક્ષણ વિરુદ્ધ લક્ષણ હોવાથી દુઃખ છે. એ દુઃખમાં જો આકુરતા લક્ષણ અધ્યોષણ આદિ ભાવો સમાવેશ પામે છે. આ મમતાના ભાવ એમાં સમાવેશ પામી જાય છે. પૈસો એની પર્યાયમાં નથી આવતો. પૈસો મારો એવી વિપરીત માન્યતા પૂર્વકની મમતા એની પર્યાયમાં કથનચિત વેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી હોય છે. મમતા પર્યાયમાં હોય છે અજ્ઞાન ભાવે. આકુરતા લક્ષણ અધ્યુષણાદિ ભાવ સમાવે. તેથી જો કે તેઓ આનું શું મથાળું છે 45 ગાથાનું જો. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યુષણાદિ ભાવો 45 નું મથાળું, અધ્યુષણાદિ ભાવો જીવ ન કયા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. પ્રતિભાસે છે, અમને જણાય છે એમ નહીં. એક શબ્દની કિંમત છે. અમને પ્રતિમા દે છે. અમારી સાથે આ રાગ નો સંબંધ છે ને, આ પૈસાની વાત તો અહીંયા બહુ દૂર ભઈ ગઈ. યોજના ચાલે છે, જેને દેવગુરુ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા હોય ને, જેને આત્મા જોતો હોય એને દેવગુરુ શાસ્ત્ર ના નિમિત્તે કસાય ની મંદતા લોક કસાય કહ્યા વગર રહે નહીં. એ શક્તિ ને છુપાવ્યા વિના દાન આપે. ગુરુદેવ કહેતા હતા, ચાલુ પણ એકલા એકલા ઉખડિયા ખાઈ ને બીજા કાગડાઓને બોલાવે. આ ગુરુદેવ ના પ્રતાપે તમે આ તો ઠીક છે, પણ 25 લાખ ની યોજના કરો ને તો પૂરું થઈ જાય. ગુરુદેવ ને ઉપર એના શાસન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ અને એ પ્રકારનું વાતાવરણ પણ હોવું જોઈએ. કે છે, શું કે છે? શું થાય? સત્યમ કાવ છે ને, પોતાનું કરીને ભાગી જવા જેવું છે. બાકી કઈ છે નહીં, સંકેલો કરી લો, બાકી કઈ વાત પણ વાત નથી. શું કે છે અહીંયા જો આચાર્ય મહારાજ? હો ભાઈ, આ દશરથની પર્વના આત્માના આરાધનાના દિવસ છે. હો, માંડ મોકો મળ્યો છે. જો આડે અવળે રસ્તે ગયો ને ગોળા હાલે ચડી ગયો. ગુરુદેવ કહેતા હતા કે પછી તું જાય તો ત્યાં માસીનું ઘર નથી. ત્યાં માસીનું ઘર ક્યાંય નથી કે તને આવકાર આપે. એ છે કે જે ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભા છે ને, દયા દાન કરુણા કોમળતાના પરિણામ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, શુભ ભાવ અને આ કુટુંબ પરિવાર પ્રત્યેનો પાપનો રાગ, એ બધા ચૈતન્ય સાથે સંબંધ રાખે છે ને. ચૈતન્ય સાથે સંબંધ રાખે છે, ચૈતન્યમાં થાય છે એમ અમને પ્રતિભા દે છે. અજ્ઞાની કહે છે, ચૈતન્ય સિવાય જળને તો દેખાતા નથી. જળમાં તો કઈ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ જળમાં અમને દેખાતા નથી. હો, અજ્ઞાની કે છે. અજ્ઞાની દલીલ કરે છે કે આ રાગ દ્વેષ સુખ દુઃખના ભાવ તો ચૈતન્યમાં દેખાય છે, ચૈતન્યની જાત હોય એમ ભાસે છે, ચૈતન્યની સાથે એનો સંબંધ છે. એને આત્માને ચૈતન્ય જ્ઞાનની સાથે સંબંધ છે, છૂટી ગયું છે એના લક્ષ્યમાંથી, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે. તેથી એનો મારી સાથે સંબંધ છે એમ દેખાય, છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કયા? એને ચૈતન્યનો વિભાવ તો આપે ન કયો, પણ એને પૂતગલનો સ્વભાવ કેમ કયો? છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કયા? એ બધા પૂતગલના સ્વભાવો છે. આત્માનો વિભાવ પણ ન કયો, પૂતગલનો વિભાવ પણ ન કયો, અને પૂતગલનો સ્વભાવ કેમ કયો? ત્રીજી વાત બતાવી, ફર્સ્ટ ટ્રેનમાં છે આ વાત. આમ આટલું બધું આપ શું આ રાગ દ્વેષ ને પુણ્ય પાપના પરિણામ ને આત્માનો વિભાવ નથી કહેતા, પૂતગલનો વિભાવ છે એમ પણ નથી કહેતા, અને આ રાગાદી વિકરણ ભાવને પૂતગલનો સ્વભાવ છે એમ કેમ કયો? એના ઉત્તરમાં આચાર્ય ભગવાને બે લીટી કહી છે. દ્રષ્ટિ ફરી જાય, જો ધ્યાન રાખે ને ધ્યાન ખેંચાય, ધ્યાન રાખીને અધ્યન કરે અને જો એનું ધ્યાન ખેંચાય જાય તો પ્રણતિ અંદરમાં આવી જાય એવી વાત છે. કે આ તેઓ ચૈતન્ય સાથે જે મુખમાં જ આકૃતા લક્ષણ અધ્યોષણ આદિ ભાવો સમાવેશ પામે છે. તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, તને ભ્રમણા થઈ ગઈ છે કે આ રાગ છે જીવના પરિણામ, તારી ભ્રમણા છે. પર્યાય દ્રષ્ટિએ રાગાદી જીવના પરિણામ છે, પણ પર્યાય દ્રષ્ટિએ રાગ જીવના પરિણામ છે એટલા જ્ઞાન માત્ર થી રાગની એકતા તૂટી શકતી નથી. હવે એ તો છે, આખું જગત કે છે કે રાગ દ્વેષ ને સુખ દુઃખ ના પરિણામ જીવમાં થાય, જીવ કરે ને ભોગવે. એ વાત તો તે કામ ભોગ બંધન ની કથા અનાદિકાળ થી સાંભળી છે. અમને ખબર છે કે તને શું શલ્ય છે, તારા શલ્ય ની અમને ખબર નથી એમ નથી. તારા શલ્ય ને અમે જાણીએ છીએ. તું વ્યવહાર ના પક્ષમાં ઉભેલો આત્મા રાગ ને આગળ કરીને જીવના પરિણામ તરીકે ઠાપી ગયો છો. તારી મોટી ભૂલ છે, આ અસાધારણ ભૂલ છે. અક્ષમ્ય ગુણ છે, નહીં અનુભવ થાય. એ છે તેવો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉત્પાદે છે. તને ભ્રમ થઈ ગયો. આ સામાન્ય થી વિશેષ ની જાત જુદી હોય એ એનું ન હોય. સામાન્ય ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ તો એના વિશેષ પરિણામ પણ ચૈતન્ય ના જાણવા દેખવાના પરિણામ હોય એની જાતના જેવું સામાન્ય વિશેષ. સામાન્ય ની સાથે જો ભ્રમતો ભાવ રાગ તો એ સામાન્ય નો નથી. એ ભાવ તો પુદગલ નો ભાવ છે ભાઈ. કઠોળ પડે જગત ને પણ શું થાય. ગુરુદેવ ધર્માવતા હતા કે વિદ્વાનો એ કોઈ પંડિતો લેખાયો હતો કે વિદ્વાનો એ સત ની વાત જાહેર કરવી. આ ભાગલા પડી જશે તો સમાજમાં એનો ડર રાખ્યા વિના વિદ્વાનો એ આત્માનું શું સ્વરૂપ છે એને લક્ષમાં લઈ લેવાની એકદમ જરૂર છે. જેથી કામ ભોગ બંધન ની કથા તો તે સાંભળી છે, રાગ ને કરે ને દુઃખ ને ભોગવે એ વાત તે સાંભળી છે. પણ આત્માનો સ્વભાવ રાગ રૂપે પ્રણવે આત્માનો સ્વભાવ નથી. કોણ કે છે એનો સ્વભાવ છે? આત્મા ચૈતન્ય છે એનો સ્વભાવ તો જાણવું દેખવું. એનો સ્વભાવ પ્રણવું એનો સ્વભાવ છે. રાગ રૂપે પ્રણવું એનો આત્માનો મૂળ સ્વભાવ નથી. એ છે કે ચૈતન્ય સાથે સંબંધ હોવાની તને ભ્રમણા ભ્રાંતિ થઈ છે. તો પણ તેઓ તને પ્રતિભાસે છે. તને તો દેહ પણ આત્મા પણ એ પ્રતિભાસે, રાગ પણ આત્મા પણ એ પ્રતિભાસે છે. તને પ્રતિભાસે છે એટલે તને જણાય છે. તને જણાય છે સર્વજ્ઞને એમ જણાતું નથી. એમ તને જણાય છે એમ સર્વજ્ઞ ભગવાનને જણાતું નથી. અને સર્વજ્ઞ ભગવાનને જણાતું નથી એમ અમને પણ એમ જણાતું નથી એમ જ્ઞાની કે છે પોકાર કરીને. સાધક એમ કે છે કે આ રાગ છે આત્માની સાથે સંબંધ રાખે છે એમ અમને જાણવામાં આવતું નથી. તને ભલે લાગે કે મારી સાથેનો સંબંધ છે, એ આશ્રમની સાથે સંબંધ દેખાય છે, એને આશ્રમથી ભિન્ન જ્ઞાનાનંદ પરમાત્મા દ્રષ્ટિમાં આવી શકે નહીં ભાઈ. સમ્યક દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. કોક વિરલા જે સમ્યક દર્શનને પામે છે અસાધારણ વસ્તુ છે. ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. તો પણ ભલે એને ભ્રમ ઉપજે તો પણ તેઓ રાગાદી ભાવો આત્માના સ્વભાવો નથી પણ ઉદ્ગલ સ્વભાવો છે. આત્માના સ્વભાવો નથી પણ ઉદ્ગલ સ્વભાવો છે. આત્માનો વિભાવ નથી ને પૂતગલ નો પણ વિભાવ નથી તો પૂતગલ નો સ્વભાવ છે. કેમ કે પૂતગલ ના સંબંધે થાય છે, કર્મ ના સંબંધે થાય છે પ્રણતિ. માટે એની છે કારણ જેવું કાર્ય. અલૌકિક વાત, અધ્યાત્મ ની વાત, ભેદ જ્ઞાન ની વાત. હા, એ સાંભળ્યું થોડું વાત સાંભળી ખુશી થયો. અરે ભાઈ, એ સ્વભાવ ની મુખ્યતા થી સાંભળશે, અધ્યન કરશે, વાંચશે ને વિચારશે. એનો ભાવ લાંબો હોઈ શકે. એને ભાવ નો અંત આવી ગયો નિયમ નહીં. જેને સ્વભાવ નો પક્ષ આવ્યો એને સ્વભાવ નો પક્ષ એટલે શું? વિભાવ નો પક્ષ તો અનાદિકાળ થી છે. એ કઈ અપૂર્વ નવી ચીજ. આત્મામાં રાગવે થાય ને સુખ દુઃખ થાય ને એને કરે ને ભોગવે. જે અજ્ઞાની ને ભાગે છે એમ સ્વરૂપ નથી. સર્વજ્ઞ ના જ્ઞાન માં આવ્યું એવું સ્વરૂપ છે. અને અનુભવીઓ ને લાગે છે અનુભવ થી એ સ્વરૂપ છે. આગમ થી યુક્તિ થી અને સ્વભાવ ગર્ભિત યુક્તિ થી પણ રાગાદી પરિણામ આત્મા થી ભેદ પણે એમ અમને અનુભવ માં આવે છે. જ્ઞાનીઓ પુકાર કરે છે. અરે ભાઈ, વ્યવહાર હોય છે, પણ વ્યવહાર નો પક્ષ તો છોડવા જેવો છે. વ્યવહાર તો પછી આવે છે, પણ જે પછી આવે છે એને પેલા પકડે છે. જે પછી નિશ્ચય પૂર્વક નો વ્યવહાર આવવાનો હોય છે સાધક ને, એને પ્રથમ થી આ છાતી સરસો ચાપે છે. મનુષ્ય વ્યવહાર ને એ આત્મ વ્યવહાર માં આવતો નથી. ગુરુદેવે તો એટલી વાત સ્પષ્ટ કરી છે કે હવે એમાં કોઈ આગુ પાછું કરવા જાય તો ચાલી એવું નથી. ટેકો બહાર આવી ગઈ અને વ્યાખ્યાનો પણ છપાય ને બહાર ક્રમે ક્રમે આવતા જાય છે. સ્વભાવ દ્રષ્ટિથી જોતા રાગાદી પરિણામ પુદ્ગલ ના જ પરિણામ છે, ચેતનના પરિણામ નથી. જેને ચેતનના પરિણામ ભાસે છે એને પ્રતિભાસે છે, તો એનું અજ્ઞાન બોલે છે. આંખમાં કબડો થયો અને કબડું સફેદ હોય છતાં પીળું લાગે તો કઈ કબડું પીળું થઈ જાય એમ રાગ જીવના પરિણામ નથી. એ જીવના પરિણામ પણ રહી જાય અને જ્ઞાન આત્મા માંથી ઉડી જાય એમ ત્રણ કાળ માં બનવાનું. એવો એવો આત્માના સ્વભાવો નથી. આ રાગાદી ભાવ પુંજ પાપના ભાવ આત્માના સ્વભાવો નથી, પણ પુદ્ગલના સ્વભાવો છે. એક વખત પર્યાય દ્રષ્ટિથી નક્કી કરી લઈએ કે રાગ દ્વેષ મારા અજ્ઞાન ભાવ થી મારામાં ઉત્પન્ન થાય છે ને, હું એનો કરતા ભોગતા છું, દુઃખ નો ભોગતા હું છું, એમ વ્યવહાર ની નિમગ્નતાથી વિચાર કરી નિર્ણય કર્યા પછી એક બીજું પડખું છે સામાન્ય નું સ્વભાવ નું. એ સ્વભાવ નું જયારે પડખું લઈને અવલંબન લે ત્યારે એ પરિણામ માંથી રાગ ટળીને વિતરાગ ભાવ પ્રગટ. હા, એકલા વ્યવહારના પક્ષમાં ઉભો રહીને મોટી મોટી દોડ ડાઈટ આપણની વાતો કરે અને જગતના અજ્ઞાની પ્રાણી બિન અભ્યાસી ભ્રમણામાં ભમી જાય તો એ સ્વ પરનો ઘાતક આત્મા છે. એવો આત્માના સ્વભાવો નથી. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ફરમાવે છે. કુંકુંદ આચાર્ય ભગવાન અમરચંદ્ર આચાર્ય દેવ સમય સાર માં ફરમાવે છે કે તું સ્વભાવ થી આત્માને જોને, સ્વભાવ થી આત્માને જોને, પર્યાય થી રાગ થી આત્માને શા માટે જો છે. રાગ ઉપર લક્ષ છોડી દે અને જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક ચિદાનંદ આત્મા રાગ થી ભેદ. રાગ જેને અડતો નથી, રાગ ઉપર ઉપર કરે છે એમાં પ્રવેશ પામતો નથી. એવા સ્વભાવ ભાવ ની મુખતા થી જોતા અમને જે ભાસે છે એ તમને અનુભવ થી ભાસે કે રાગ ઉત્તર નો સ્વભાવ છે. મારો સ્વભાવ મારો વિભાવ નથી, એ રાગ સ્વભાવ તો નથી મારો, પણ રાગ મારો વિભાવ નથી. ત્યારે રાગ તો છે, તો છે તો કોનો એ સ્વભાવ છે કે ભૂતગલ નો સ્વભાવ છે. કોણ કે છે સાધક, સાધક ની દશામાં અસ્થિરતા નો રાગ ઉત્પન્ન થાય છે એને એ ભૂતગલ ના સ્વભાવ પણ જાણે છે, એ આત્માના સ્વભાવ પણ એ જાણતા નથી. આ દ્રષ્ટિના વિષયની મુખ્યતા આવવી બહુ કઠિન છે. અને સુધનયનો ઉપદેશ, આ સુધનયનો ઉપદેશ તો ક્યાંક ક્યાંક વિરલ હોય છે, એ ઠેક ઠેકાણે હોતો નથી. ને વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ જ્યાં જો ત્યાં એ મળે છે. અરે કોઈ સગું નહીં થાય હો, જો સ્વભાવને ભૂલો તો કોઈ મિત્ર મંડળ સગું નહીં થાય, કોઈ સંગે નો સગે એ શરણ નહીં આપે હો. ધ્યાન રાખવા જેવી વાત છે બાપુ, કોઈ શરણ નથી આત્મા સિવાય. બધા માન પત્ર આપશે જણાવવા દેવા માટે, બાકી ધ્યાન રાખવા જેવું છે, જાગૃત થઈને કામ કરી લેવા જેવું છે. હવે ગાથા 294 ભેદ જ્ઞાન નો મંત્ર આપે. આખા સમયસાર માં ભેદ જ્ઞાન નો મંત્ર છે. રાગ ની સાથે એકતા માની બેઠો છે એ ભિન્નતા છે, ભિન્નતા. રાગ અને આત્મા એક ચીજ નથી, છે સ્વભાવ થી ભિન્ન ભિન્ન. એક થયા નથી, એક હોવાની ભ્રાંતિ થઈ છે, એક થઈ શકે એની અશક્ય છે. વિનાયક ભાવ નું રાગ રૂપે થવું અશક્ય છે, પણ રાગ રૂપે હું થઈ ગયો એને અજ્ઞાન થી ભાસે છે, પણ એનો પ્રતિભાસ એ તો સંસાર નું બીજ છે. પ્રભુ આ રાગ અને આત્મા એ બે જુદા છે એમ તો હવે થોડું થોડું મારા ખ્યાલમાં આવ્યું છે. આપના પરિચયથી મને એટલો તો ખ્યાલ આવવા લાગ્યો છે કે જેમ જ્ઞાન આત્માથી અન્ય છે, એમ રાગાદી વિકૃત ભાવ એ આત્માથી અનન્ય નથી, અન્ય છે. એમ તો મને મારા અનુમાન જ્ઞાનમાં, માનસિક જ્ઞાનમાં હવે ભાસવા લાગ્યું છે. પરોક્ષ જ્ઞાનમાં તો એની ભિન્નતા ભાસે છે, હજી પરોક્ષ જ્ઞાનમાં પણ એની ભિન્નતા ભાસે ની. આ ગજબની વાત, યોગ્યતા વિષય જીવની પર્યાયની યોગ્યતા કોઈ એ ઊંધો પડે તો એ ભગવાન છે ને, એને કોણ ફેરવે? જે શંકરની સભામાં જાય તો પણ કોરો બહાર નીકળે. એ છે કે આ આત્માને રાગ જુદા છે એમ મને મારા પરોક્ષ જ્ઞાનમાં આવ્યું છે, પણ એને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જુદા પાડવાનું સાધન શું છે? જ્ઞાયક ભાવ અને આશ્રવ ભાવ બે તત્વ ભિન્ન ભિન્ન છે એમ મને આગમથી, અનુમાનથી, તર્કથી, ખ્યાલમાં આવ્યું છે. પરોક્ષ પણ ભિન્ન છે, ત્યાં સુધી તો હું પહોંચ્યો છું પ્રભુ. પરોક્ષ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન ની આંગણા સુધી લાવે છે, પણ ઘરમાં પ્રવેશ કરવા માટે ઇન્દ્રિય જ્ઞાન, પરોક્ષ જ્ઞાન બેકાર છે. આ શિષ્ય કહે છે કે હવે આ પ્રગટપણે, પ્રત્યક્ષપણે રાગ અને આત્મા ભિન્ન પડે એનું સાધન શું છે? એવો પ્રશ્ન છે. એના ઉત્તરમાં ગાથા છે, આત્માને બદલે દ્વિધા એટલે જુદા કરવાનું કાર્યમાં જુદા પાડવાનું જે કાર્ય થાય છે, આત્મા ભિન્ન રાગ ભિન્ન. એક વ્યાખ્યાન સાંભળ્યું, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, સમિતિમાં બેસીને અનુભવ લઈને ઉઠો છું કે રાગ થી રાગ આત્મામાં થાય છે એમ જાણે તો અનુભવ થાય, ત્રણ કાળમાં ન થાય. એ જુદા પાડવા રૂપ કાર્ય જે છે એનો કરતા જે આત્મા, એ કરે કોણ? ગુરુ કરીએ આત્મા ને રાગ ની એકતા કરીને બેઠો છે, એને જુદા કોણ પાડે? ગુરુ ની કૃપા થાય, મહેરબાની થાય? તો કે ના, જુદા પાડવાનું કામ તો આત્મા પોતે કરે. એક જ તો પોતે માયું છે, એ વિભક્ત પોતે કરી શકે છે. કરતા જે આત્મા તેના કર્મ સંબંધી એટલે સાધન સંબંધી મીમાંસા કરવામાં આવતા, મીમાંસા એટલે ઊંડી વિચારણા, ઉપલબ્ધ તપકે આ સાધન છે, આત્માના અનુભવ કરવા માટે આ સાધન છે, કષાયની મંદતા સાધન છે, શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન સાધન છે, એ સાધન નથી ભાઈ, સાધન નથી. એની ઊંડી મીમાંસા, સાધન સંબંધે મીમાંસા ચાલે છે. હો, સ્વભાવ અને વિભાવ બેને જુદા પાડવા માટે સાધન શું? એમ શિષ્યનો પ્રશ્ન છે કે મીમાંસા કરવામાં આવતા નિશ્ચય પોતાથી ભિન્ન કર્મ નો અભાવ હોવાથી ત્રણેય કાળ ની વાત કરે છે. જ્યારે જ્યારે આત્મા રાગ થી ભિન્ન પડીને આત્મા નો અનુભવ કરે છે ત્યારે જુદા પાડવાનું સાધન ત્રણેય કાળ આત્મસન્મુખ થયેલી અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય છે. જે ઇન્દ્રિય જ્ઞાન થી એકતા ભાગી છે એ ઇન્દ્રિય જ્ઞાન થી ભિન્નતા ભાગી શકતી નથી. ભાઈ શું નામ ભૂલી ગયું? વિક્રિયાભાઈ. હા હા, શું કહ્યું કે અનાદિકાળથી, ઈશ્વરભાઈ અનાદિકાળથી એના ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ જાણીને રાગને દેહને પોતાનો માની એકત્ર કર્યો છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, જ્ઞાનમાં પર જણાય કે રાગ જણાય દેહ જણાય, તો દેહ ને રાગ જણાતા એ ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વપણે જાણે છે. એકત્વપણે જાણીને એકત્વપણે માને છે. એકત્વપણે જાણ્યા વિના માની શકે ત્રણ કાળમાં બની શકતું નથી. એકત્વપણે જાણી અને એકત્વપણે માને છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એકત્વપણે જાણે છે અને એકત્વપણે માને છે. જેમ 17મી 18મી ગાથામાં કહ્યું, પહેલા શુદ્ધાત્મા અને આત્માને જાણો અને જાણીને પછી પ્રતીતિ કરવી, એમ અહીંયા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા રાગ અને આત્મા એક છે એવી એવું જાણીને એવું સદ્ધાંત મિથ્યા સદ્ધાંત કરી રહ્યો છે. તો જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એકત્વપણે જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા વિભક્ત થવાનું એ સાધન જ નથી. ઇન્દ્રિય જ્ઞાન થી આત્માને રાગ પ્રત્યક્ષ ભિન્નપણે અનુભવમાં આવી શકતો નથી. હા, એટલું છે, લાયક જીવને માનસિક જ્ઞાન મળે નિર્ણય કરી શકે છે કે આત્મા ભિન્ન રાગ ભિન્ન. પણ એક પરોક્ષ જ્ઞાન છે, એમાં અનુભવ નથી. અહીંયા સુધી આવ્યો તેથી શું, નિશ્ચયના પક્ષમાં આવ્યો તેથી શું કે આત્મા ભિન્ન રાગ ભિન્ન મેં જાણ્યું છે. જેના દ્વારા જાણ્યું એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. ઇન્દ્રિય જ્ઞાને એકતા કરી છે તો ઇન્દ્રિય જ્ઞાન થી વિભક્ત થાય હે ઈવરી શું. ભાઈ એ છે આ કર્મ સંબંધી મીમાંસા ઉની સાધન સાધન આત્મા સ્વભાવ ને વિભાવ ને જુદા પાડવાનું એક અસાધારણ કર્ણ નામ સાધન નામ આત્માની જાતનું સાધન હોય. આત્માને રાગ થી જુદો પાડીને આત્માનું ગ્રહણ ને રાગ નો દ્રષ્ટિ માંથી ત્યાગ એટલો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા થઈ શકે છે. પ્રજ્ઞા શ્રી ભગવતી પ્રજ્ઞા એટલે અનુભવ જ્ઞાન. અનુમાન જ્ઞાન નું એમાં કામ નથી. અનુમાન જ્ઞાન થી આગળ જવાની માટેની વાત છે. અનુમાનમાં આવ્યું ત્યાં રોકાવા જેવું નથી. આવ્યું તો ઈષ્ટ છે, આવ્યું તો એટલું આવ્યું તો અમને ઈષ્ટ છે, ભલું છે, પણ ત્યાં રોકાવા જેવું નથી. એ છે મીમાંસા કરવામાં આવતા નિશ્ચય જો પાઠ છે હો, આમાં બધા આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે. નિશ્ચય નિશ્ચય નહીં, પોતાથી એટલે આત્માથી ભિન્ન એટલે જુદું કરણ નામ સાધન એનો અભાવ હોવાથી અભાવ થવાથી નહીં. દરેક કાળ જયારે જયારે આત્મા રાગ થી ભિન્ન પડે ને આત્મા નો અનુભવ કરે છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ આત્મા અનુભવ માં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય આત્મા નથી, પરોક્ષ પણે છે. પ્રત્યક્ષ પણે ઇન્દ્રિય જ્ઞાન યા કામ કરતું નથી. નિશ્ચય નહીં નો છેલ્લો પક્ષ નો વિકલ્પ રાગ મિશ્રિત જ્ઞાન. હા, જેમાં મિથ્યાત્વનો અંશ ઘણો ઘટી ગયો હોય અને આત્માની સન્મુખ ઉપયોગ થતો હોય તો પણ એ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થઈ શકતો નથી. એ છે કર્ણબ્ધિના પરિણામ સુધી હજી ઇન્દ્રિય જ્ઞાન છે. આ શું વાત કરી, અલૌકિક વાત છે કિશોરભાઈ. ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન અનુભવ અતિન્દ્રિય જ્ઞાનમાં થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં અનુમાન આવે લાયક જીવને આવી શકે છે, પણ એને આ સંતોષ થતો માટે પોતાથી ભિન્ન આત્માથી ભિન્ન શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ એ પોતે છે. અતિન્દ્રિય મહાપદાર્થ પોતે છે. એ અતિન્દ્રિય મહાપદાર્થને ગ્રહણ કરનારું એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ એની જાતનું છે, એની જાતનું એ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને ગ્રહણ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પરાલંબી જ્ઞાન, આ પરાલંબી જ્ઞાન દ્વારા સ્વભાવની પ્રાપ્તિ ત્રણ કાળમાં થઈ શકતી નથી. અરે ઇન્દ્રિય જ્ઞાનમાં છેલ્લું મન રહે છે અને મનમાં પણ શું શુદ્ધ છું એક છું હવે છું એવો જે વિકલ્પ ઉઠે છે એ પણ આકુલતાને ઉપજાવનારી આ પરિણતિ છે. એ પરિણતિમાં કઈ માલ નથી જેમાં આનંદનો સ્વાદ ના આવે અને આકુલતા થાય. એ આત્માને ભિન્ન પાડવાનું સાધન નથી. અલૌકિક વાત. આ તો ગુરુદેવ ના જે ટેપ રેકી ને બહુ સારું થઈ ગયું. આ ભીતર ફેરફાર થઈ જાય. 1,000-9,000 વ્યાખ્યાન અને એમાં પુસ્તકો બહાર પડે છે. અત્યારે લોકો તો નાચી ઉઠે છે. આ તો સરસ એવા વ્યાખ્યાનો બહાર પડ્યા કે આત્માનું કામ થઈ જાય. કેમ કે 5-12 છેડા સુધી આ ગુરુદેવ ની વાણી સમ્યક માનવી થવાની છે. પણ મુખ્યપણે તો 12 જેવું જે શાસ્ત્ર છે એ છે. મુનિરાજ ની ક્યાં વાત છે? અલૌકિક છે. બેનજી એ પણ એના વચના મતમાં એ વાત કરી છે. ત્યારચંદભાઈ ના જ્ઞાન માં પણ એ વાત આવી. પોતાથી ભિનકર્ણ નો અભાવ આપી. કેમ કે મારે તો આ ભાઈ ચા મારે તો 10 દિવસ વાંચવાનો છે ને, પછી તો ક્યાં મારે વાંચવાનો? દાખલ થઈ ભાઈ ચાહે. પણ ભાઈ આરાધના ના દિવસ છે. હો સત્ય વાત થયા વગર એક કર્યા તું પાય માં પાય પણ એનું કાઢશું કે રોગ નીકળી જાય. પોતાથી ભિનકર્ણ નો અભાવ. શાસ્ત્ર જ્ઞાન સાધન નથી ભિન પાડવાનું. શાસ્ત્ર જ્ઞાન થી આત્માને રાગ પ્રત્યક્ષપણે ભિનપણે અનુભવમાં આવી શકતો નથી. એ તો આત્માની સન્મુખ થયેલું અતિન્દ્રિય જ્ઞાન. કેમ કે આત્મા મહાપદાર્થ અતિન્દ્રિય મહાપદાર્થ છે. એની જાતનું જ એક અતિન્દ્રિય જ્ઞાન આત્મ સન્મુખ થઈને પ્રગટ થઈને રાગ થી ભિન પાડીને આત્માનો અનુભવ કરી લે છે. એ અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞાન જો છે. સાધન નથી. ત્યારે આપણે ભૂલ કરી કે સાધન માન્યું હતું. હવે આ કાળ એવો છે કે ભૂલ ન કરવી બીજી વાર. હવે એ ભૂલ હોય છે. શાસ્ત્ર જ્ઞાન અધ્યયન હોય છે, ધારણા જ્ઞાન હોય છે, વિચાર હોય છે, ચિંતન હોય છે, મનન હોય છે. પણ જે ઇન્દ્રિય જ્ઞાનમાં રાગની એકતા ભાસે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને રાગને જુદા પાડી શકતું. ભગવતી પ્રજ્ઞાન જ્ઞાન સ્વરૂપથી એટલે અનુભવ જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા શુદ્ધ આત્મા જે અનુભવમાં આવે એવા જ્ઞાન ના પર્યાય ને અહીંયા પ્રજ્ઞા શ્રી કહેવામાં આવે. એને ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવે છે. ભગવતી પ્રજ્ઞાન જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ છેદન આત્મકરણ છે. એટલે છેદન ના સ્વભાવ વાળું સાધન છે. આ સ્વભાવ અને વિભાવ એને જુદા પાડનારું એક સાધન. અત્યારે ભલે એને પ્રગટ ન હોય પણ એને એમ પાસે કે આ ઇન્દ્રિય જ્ઞાન થી એકતા જાણીને એકતા માની હવે ઇન્દ્રિય જ્ઞાન નો પણ મારે સારો છોડવો પડશે. એ ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન એમ જેમ રાગ અસરભૂત વ્યવહારની નો વિષય છે એમ અજ્ઞાનીના 11 રંગનું જ્ઞાન અસરભૂત વ્યવહારના વિષયમાં નાખ્યું છે. દ્રવ્ય સંગ્રહમાં શાસ્ત્રનો આધાર આપ્યો. અસરભૂત વ્યવહાર કુમતી ને કુશુક ને 11 રંગનો પાઠી છે. પણ શું થયું ભાઈ? જ્ઞાન નો એને મદ હતો. આપણી વાત છે. આપણને જ્ઞાન નો મદ ચડી ગયો. 11 રંગ આપણે ભણેલા ના બધા 11 રંગ ભણેલા છે. અનાદિ નો આત્મા છે. એ શું નથી કર્યું? એ એક ફક્ત કામ એને ન કર્યું કે આત્માની જાતનું સાધન એના લઈને એને આત્માને રાગને જુદા ન પાડ્યા. આત્માની આરાધના ન કરી, વિરાધના કરી. ઇન્દ્રિય જ્ઞાન નો ઉઘાડ વધતા 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 કોઈ સમય એવો આવશે કે એમાં આત્માના દર્શન થઈ જશે. આ બહિર્મુખ જ્ઞાન ઉપયોગ, બહિર્મુખ જ્ઞાન ઉપયોગ કરતા કરતા વધારતા 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 કોઈ સમય એવો આવશે કે એમાં આત્માનો અનુભવ 3 કાળમાં અનુભવ નહીં થાય. કેમ કે ભિન્ન સાધન છે, આત્માની જાતનું સાધન નથી. ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રગટ થાય છે. આ કુળતાને ઉપજાવનારું ઇન્દ્રિય જ્ઞાન છે. પરાલંબી જ્ઞાન છે, એ સ્વાલંબી નથી. માટે કર્ણ છે તે પ્રજ્ઞા વડે, એટલે તે અંતર સન્મુખ થયેલા જ્ઞાન વડે, વડે છે ને કર્ણ, કર્ણ સાધન વડે જેના વડે પ્રજ્ઞા વડે પ્ર વિશેષ એક કરીને આત્મ સન્મુખ થયેલું જ્ઞાતિ જ્ઞાન એના વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને અવશ્ય પામે છે, જુદા પડી જાય છે. એટલે જુદા છે એનું ભાન થાય છે, જુદા તો હતા. આત્માને રાગ એક સમય માત્ર પણ એકત્વ ભાવને પામ્યા નહોતા. જેમ આત્મા અને જ્ઞાન એકત્વ ભાવે અનાદ્યલંબ છે, એમ એક સમય માત્ર પણ રાગ અને આત્મા એકત્વ ભાવે પામ્યા નહોતા. પણ એકત્વ ભાવે પામ્યા એવી બુદ્ધિ મિથ્યા થઈ હતી, એ ભ્રાંતિ તૂટી. માયના હતા, એકત્વ માયના હતા, પણ એ માને છે તેથી એકત્વ થાય રાગ અને જળ અને આત્મા. ચેતન આત્મા અને રાગ જળ, રાગ જળ અને એને ઉદગમ ના પરિણામ જ્યાં કહે ત્યાં ઊંચો નીચો થઈ જાય. ઊંચો નીચો થઈ જાય. હા, શું કયો છો આપણને ભાઈ? હવે શું કયો છો? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, અમે અમારા ઘરની વાત નથી કરતા. સાંભળ, સર્વજ્ઞ ભગવાનની સામે બાઈ ચડાવવા જેવી નથી. હજી તો અહીંયા રાગ ની કથા છે ને, રાત્રે બધું આવી ગયું હતું, રાત્રે આવી ગયું હતું. પણ ભાઈ આ કઠણ પડે નિશ્ચય ની વાત, પણ અમૃત જેવી છે હો. હે શુદ્ધાત્મા ની વાર્તા એ અમૃત જેવી છે બાપુ. એ કથા સાંભળવા જેવી છે. એ છે કે એકત્વ વિભક્ત આત્મા ની વાત હું તને સંભળાવીશ. રાગ થી ભિન્ન ને જ્ઞાન થી અભિન્ન આત્મા અનાદિ અનંત સહજ જ્ઞાન સહજ દર્શન જ્ઞાન મય આત્મા છે એની વાત કરે સંભળાવી. ઇન્દ્રિય જ્ઞાન છે પરાલંબી જ્ઞાન, એ આત્માનું ખરેખર સાધન અભિસાધન ભિન્ન સાધન છે. એટલા માટે જેને સાધન માન્યું છે એ સાધન નથી. એમ શાસ્ત્ર સંભળાવે છે, માટે વારંવાર શાસ્ત્ર નું અધ્યયન કરવા જેવું છે. શાસ્ત્ર થી જ્ઞાન થયું નથી, જ્ઞાન થી જ્ઞાન થાય છે.
પરાલંબી જ્ઞાન થી આત્મ જ્ઞાન નહીં થાય એમ તો શાસ્ત્ર ભણાવે છે.
એ ભણાવે છે, પણ એ જ્ઞાન જ્ઞાન થી થાય છે ત્યારે શાસ્ત્ર ને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. કોઈ જીવ ને શાસ્ત્ર થી જ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાન થી થાય છે ત્યારે શાસ્ત્ર ને નિમિત્ત માત્ર કહેવામાં આવે. નિર્વિકલ્પ ભગવતી પ્રજ્ઞા છે, એ નિર્વિકલ્પ જ્ઞાન ઉપયોગ શુદ્ધ ઉપયોગ અનુભવ જ્ઞાન છે. શુદ્ધ આત્મા ની સન્મુખ થઈ અને જે નિર્વિકલ્પ ધ્યાન માં જ્ઞાન દ્વારા આત્મા નો આનંદ આવ્યો એવા જ્ઞાન ના પરિણામ ને ભગવતી પ્રજ્ઞા કહેવામાં, એ નિર્વિકલ્પ ધ્યાન માં પ્રગટ થાય છે ભગવતી પ્રજ્ઞા. શુદ્ધ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ તો છે અનંત કાળ થી, હવે શુદ્ધ ઉપયોગ નવો આત્મા ની સન્મુખ થતા થાય છે. એને બંધ નથી, પણ જે પર્યાય માં ભાવ બંધ હતો એ પર્યાય માં દ્રષ્ટિ અપેક્ષા એ ભાવ મુક્ત થઈ જાય છે. બંધનો અભાવ થાય છે, એક દેશ બંધ નો અભાવ થાય, સર્વદેશ બંધ નો અભાવ થાય તો મોક્ષ થઈ જાય. સમજી ગયા? એટલે ત્રિકાળી દ્રવ્ય મુક્ત હોવા છતાં પર્યાય માં બંધ છે, બિલકુલ પર્યાય માં ભાવ બંધ જ નથી તો ભેદ જ્ઞાન નો ઉપદેશ જ ન હોય. બે વચ્ચે ભેદ જ્ઞાન નો ઉપદેશ હોય અને બે છે માટે એકત્વ ભાસે છે અને બે છે માટે વિભક્ત થાય છે, એ વિભક્ત કરનારું સાધન એક નવું પ્રગટ આત્માની સંકલ્પ થાય. એ છે શુદ્ધ આત્મા છે અને અનાદિથી મિથ્યાત્વ પર્યાયમાં ભાવબંધ પણ છે. બિલકુલ નથી ભાવબંધ પર્યાયમાં એમ નથી, તો છે એની સાથે એકત્વ કર્યું છે. રાગ અને આત્મા બેનું એકત્વ બુદ્ધિ એનું નામ ભાવબંધ છે. રાગ અને આત્મા એ ભિન્ન ભિન્ન હોવા છતાં, આત્મા ને આશરો ભિન્ન હોવા છતાં એક મળે પાછું એનું નામ બંધ છે. એ બંધ નો છેદ કેમ થાય? એ શુદ્ધ આત્મા ચિદાનંદ જ્ઞાયક ભાવ છે, એની અંતર સન્મુખ થઈને આત્મા નો પ્રત્યક્ષ અનુભવ થતા આ રાગ ની એકતા બધી તૂટી જાય છે, રાગ રહી જાય છે. એ જ્ઞાન નાગ નહીં પણ એ જણાય છે, પણ કરતા ના કર્મ પણ હવે જણાતું નથી. વાત આવી ગઈ હતી બધી દુકાળમાં વિસ્તાર હવે કરશે રાત્રે ચંદુભાઈ. પણ વિષય આવે તો જરા કેવું તો જઈ, વિષય આવે તો કેવું જઈ, બહુ તો હું નથી લેતો તમારો પોર્ટફોલિયો. પણ એ વિષય આવે જયારે, હા હા હા, કેમ કે રાગ ની એકતા બધી તૂટે છે, રાગ નો સર્વથા અભાવ સમ્યક દર્શન થતા થતો નથી, તો પછી રાગ ની શું સ્થિતિ છે? એ કર્તા નું કર્મ કે જ્ઞાન નું ગ્રહ કે જ્ઞાન ના ગ્રહ પણ એ વાસે છે, પણ કર્તા ના કર્મ પણ પાતું નથી. કેમ કે અભિન્ન સાધન વડે ભગવાન આત્મા ના દર્શન થયા એવું જ્ઞાન આત્મા નું કર્મ થાય છે. જયારે અસ્થિરતા નો રાગ કર્તા નું કર્મ બનતું નથી પણ જ્ઞાન નું ગુણે થાય છે, એ પણ વ્યવહાર રહે છે. નિશ્ચય નહીં તો એ જ્ઞાન નું ગુણે તો આત્મા છે. વખત થઈ ગયું.
તારીખ 25-8-82 બુધવાર પર્યુષણ પર્વના ત્રીજા દિવસે રાજકોટમાં મુરબ્બી શ્રી લાલચંદભાઈ નું પ્રવચન. સમયસર ગાથા 294.
રાસમીન
ત્રીજો માંગલિક દિવસ આર્જુન ધર્મ છે. ઉત્તમ આજે ઉત્તમ આર્જુન ધર્મ નો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જુન એટલે શું? ક્રોધના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમાની વાત કરી, ક્રોધ પછી માન, માન ના અભાવપૂર્વક માર્ગધર્મ ની વાત કરી, ક્રોધ માન પછી આવે માયા, એ માયા કપટના પરિણામ નો અભાવ કરી આત્મા નું અવલંબન લેતો આત્મા ઉત્તમ આર્જવ ધર્મ રૂપે પરણે છે. ઉત્તમ આર્જવ એટલે સમ્યક દર્શન પૂર્વક ની વિતરાગી સરળતા. જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં વિતરાગી સરળતા ન હોય. સરળતા હોય પણ વિતરાગી સરળતા અને સામાન્ય સરળતામાં મોટો ફેર છે. વિતરાગી સરળતા એ ધર્મના પરિણામ છે, સામાન્ય સરળતા કશાયની મંદતાનો સ્વભાવ છે. સમ્યક દર્શન પૂર્વકની વિતરાગી સરળતા આત્માના જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો, તે ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ ક્રોધ માન માયા લોભ રહિત છે, તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, તે સમ્યક દર્શનની સરળતા છે. શ્રદ્ધામાં અભિપ્રાયમાં વક્રતા ન કરવી તે સમ્યક દર્શન રૂપી સરળતા છે, અને અંદર પરિણામમાં પણ વક્રતા ન કરવી તે ચારિત્રપેક્ષા એ સરળતા કહેવામાં, અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા સ્વરૂપની આડાઈ કરીને ઊંધ પાપ વાળું માનવું તે અનંત કપટ છે. આ અધ્યાત્મ વ્યાખ્યા કોઈ અલૌકિક છે, આ સાગરમાં સાગર જેવું છે આ વ્યાખ્યાનોમાં, એવો અધ્યાત્મ રસ આમાં જડે છે. અને એવા પ્રકારે આ વ્યાખ્યા કુદરતી આવી ગઈ છે કે અલૌકિક છે આ વ્યાખ્યાનો, કે પુણ્ય પાપ વાળું માનવું આત્માને તે અનંત કપટ છે. તો સંસારમાં તો કાં પુણ્ય વાળો હોય ને કાં પાપ વાળો આત્મા છે, એમાં છે એવો માનવો એમાં કપટ શું કહેવાય? સમ્યક દર્શન ન હોય, મિથ્યા તો છે, તો આત્માને મિથ્યાત્વના પરિણામ સહિત માનવો એમાં કપટ શું આવ્યું? એમ બહુ અંતરની વાતો ગુરુદેવ
ઘણી કહીને ચાલ્યા છે. ઉલ્પા પાળું માનવું તે અનંત કપટ છે. કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી આત્માને લાભ માનવો પરનો સંયોગ હોય ખરો, પણ એનાથી લાભ માનવો, હિત માનવો, ધર્મ થાય માનવું તે વક્રતા છે, અનાર્યતા છે. આર્ય એટલે સરળ, જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું. શ્રદ્ધાની મુખતા એ 45 વર્ષ થયા બોધ એમને શ્રદ્ધાની મુખતા જાગ્યો. જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું, જરાય વિપરીત ન માનવું એમ, તે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રય લાભ માનવો તે અનાર્યતા છે. આ આર્ય અને અનાર્યની વ્યાખ્યા કરે છે. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે, તે આત્માનું સ્વરૂપ નથી. હોય ખરા સાધકને વ્યવહાર રત્નત્રયના પરિણામ આવે ખરા, પણ તે આત્માનું સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય અને પાપ રહિત છે. રહિત થાય છે એ તો ધર્મના પરિણામ છે, પણ રહિત છે એ તો દ્રવ્ય સ્વભાવ છે, વિકાર એનું અવલંબન લેતા પરિણામ પુણ્યને પાપના પરિણામથી રહિત થઈને વિતરાગી દશા, વિતરાગી સરળતા પ્રગટ થાય છે. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે. આ રહિતને સહિતની આખી શ્યાદવાદની રમત ને લીલા અટપટી છે. એ રમી જાણે, શ્યાદવાદની રમત રમી જાણે, એ આત્મામાં રમી જાય. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે. વ્યવહાર રત્નત્રય રૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ માનવો તે અનંત કપટનું સેવન છે. એ જીવ કપટી છે. અહીંયા બીજાને છેતરે છે, એ કપટી, એની અહીંયા વાત ન કરતા અંદરના પરિણામથી પોતાની વાત કરે છે. તે અનંત કપટનું સેવન છે. અને તે વ્યવહારનું આશ્રય છોડી નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો, માનવો એટલે અનુભવવો, અને તેમાં સ્થિર થવું તે ઉત્તમ આર્જવ ધર્મ છે. ક્રોધ માન અને માયા, માયા કપટના અભાવપૂર્વક જે આત્માના આત્માથી પરિણામ થાય તેને અહીંયા ઉત્તમ આર્જવ ધર્મ કહે છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિ દશામાં જે વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઉઠે તે રાગ છે, તે કઈ ઉત્તમ આર્જવ ધર્મ નથી. પણ રાગ રહિત થઈને જેટલો સ્વરૂપમાં થયો તેટલો ઉત્તમ આર્જવ ધર્મ છે. ખરેખર તો આત્માના વિતરાગ ભાવમાં જ ઉત્તમ ક્ષમાદિ દશે ધર્મો આવી જાય છે, સમાઈ જાય છે. એક વિતરાગ ભાવના પ્રકાર 10 છે, બાકી વિતરાગ ભાવ એક પ્રકારનો છે. દશે ધર્મોમાં વિતરાગ ભાવ એક જ પ્રકારનો છે, પણ તે વિતરાગ ભાવ થયા પહેલા ક્ષમાદિ જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમ ક્ષમા ધર્મ વગેરે નામથી તે વિતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે. ક્ષમાનો વિકલ્પ ઉઠે છે, શું ભાવ એના અભાવ પૂર્વક ઉત્તમ ક્ષમા પ્રગટ થાય છે. અને તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમ ક્ષમાદિ ધર્મ કહેવામાં આવે છે. વ્યવહારથી ઉપચારથી તેને પણ વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. નિશ્ચય ધર્મની સાથે હોય તો આચાર્ય તે ઉત્તમ આર્જવ ધર્મનું વર્ણન કરે છે. કળશ નેવાથી જે વાત મનમાં હોય, જો મનમાં કઈ ને ભાષામાં કઈ, જે વાત મનમાં હોય તે જ વચન થી પ્રગટ કરવી, તેને આર્જો ધર્મ કહેવાય છે. અને તેનાથી વિરુદ્ધ એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે અધર્મ છે. આ બધા કષાયના ભાવો છોડવાનો આ દિવસ છે. દશ લક્ષણી પર્વ એટલે શુદ્ધાત્માની સન્મુખ થઈને આરાધના કરવી, એની સેવા કરવી, આત્માની ઉપાસના કરવી, એને દશ લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. તો કહે છે કે આ ભાઈ અવસર આવ્યો છે, દોલતરામજી સાહેબે તો છ ડાળામાં જ્યાં સુધી કર્યું, અરે નિગોદ માંથી નીકળીને જ્યાં બે ઇન્દ્રિયમાં ત્રસની પર્યાયમાં આવ્યો, ત્યાં રતન ચિંતામણી એને મળ્યું એમ ગણે છે. કેમ કે અનંત અનંત કાળ નિત્ય નિગોદમાં જ હતો. અનંત 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 ભૂતકાળ 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 આદિ નથી. એમાં એ કોઈ એ પ્રકારની એની યોગ્યતાથી બહાર આવ્યો ત્રસમાં. તો કહે છે કે રતન ચિંતામણી મળ્યો એને, તો પછી આ મનુષ્ય ભાવ મળવો અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળ્યા એ તો કોઈ અપૂરો વાત છે. પણ એનો સદુપયોગ કરી ભેદ જ્ઞાન કરીને શુદ્ધ આત્માનું અવલંબન લઈ સમ્યક દર્શન પ્રગટ કરવું એ પ્રથમ ધર્મની શરૂઆત છે. એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે અધર્મ છે. આ બંનેમાં આજો ધર્મ સ્વર્ગનો પંથ છે ને અધર્મ નરકનો પંથ છે. જેવું હૃદયમાં હોય તેવું જ બોલવાના પરિણામ, તે તો શુભ પરિણામ છે. વાણીથી ભિન્ન સ્વરૂપી છું અને જે શુભ પરિણામ છે તે પણ મારું સ્વરૂપ નથી, એમ સમ્યક સ્વભાવના ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે છે, તેના શુભ પરિણામને વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય. શું કહ્યું? સાધકને શુભ ભાવ હોય છે પણ એનો આદર નથી, નિષેધ વર્તે છે. આ જૈન દર્શનમાં નિષેધની વાત હશે ભાઈ, નિષેધ વિના એ નિશ્ચય નહીં પ્રગટ થઈ શકતો નથી. તેના શુભ પરિણામને વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. જો એમાં એ બુદ્ધિ હોય તો તેને વ્યવહાર નામ પામે છે, ઉપાધે બુદ્ધિ હોય તો તેમાં કઈ વ્યવહાર નામ પામતું નથી. પરમાર્થી તો જેવો શુદ્ધ આત્મ સ્વભાવ જાણ્યો તેવું જ પર્યાયમાં પરિણમન થઈ જવું. ભાષા એકલી નહીં, રાગ નહીં, વિકલ્પ નહીં, પણ આત્માનું અવલંબન લઈને પરિણમન થઈ જવું તે જ ઉત્તમ સરળતા ધર્મ છે. જેવો સ્વભાવ છે તેવો જ પરિણમી ગયો, પણ જરાય વક્રતા વિકાર ન થયો તે પરમાર્થી ઉત્તમ આર્જવ ધર્મ છે. અને તે સ્વભાવમાં વિકૃતિ થઈને જેટલા રાગ આદિ ઉત્પન્ન થાય તેટલો ઉત્તમ આર્જવ ધર્મમાં ભંગ છે. કોઈને ક્યાંય આમાં છૂટછાટ નથી વિદ્રાગી માર્ગમાં. પરિણામના ફળ જેવા પરિણામ હોય એવા ફળ એ જીવન અવશ્ય આવે છે. મોક્ષ અધિકાર છે એમાં બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. એક દેશ બંધનો અભાવ તેને સંવર્તપૂર્વક નિદ્રા કહેવાય, અને સર્વ દેશ બંધનો અભાવ પૂર્વક જે પરિણામ થાય તેને મોક્ષ દશા કહે છે. 294માંથી શરૂઆતથી વાત કરી, પછી આગળ 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 ઉપર ઉપર ચડતા ઠેક શ્રેણી કેવી રીતે આવે છે, શ્રેણીમાં આત્મા કયા ભાવે કેવી રીતે અંદરમાં ઠરીને પડવે છે અને મોક્ષ થાય છે એ બધી વાત કરે છે મોક્ષ અધિકારમાં. શિષ્યનો પ્રશ્ન છે, પ્રભુ આ આત્માને રાગ એને જુદા પાડવાનું સાધન શું છે? જુદા પડી શકે છે ને જુદા પાડીને અનંત આત્માઓ સિદ્ધ પરમાત્મા થઈ ગયા અને હું રહી ગયો, હવે એટલું તો ખ્યાલમાં આવ્યું છે કે રાગાદી પરિણામ વિભાવ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી, તેથી ટળી શકે છે. પાણી ઊનું થયું, ઉષ્ણ થયું, ગરમ થયું, પણ એનો સ્વભાવ નથી એટલે એ ઠરે છે. એમ સંસારની પર્યાય પણ આત્માનો ત્રિકાળ સ્વભાવ રહે એવો પર્યાય સ્વભાવ પણ નથી. પર્યાય એનો સ્વભાવ જો થઈ જાય, પર્યાયમાં બંધ થયા જ કરતો હોય એવો પર્યાયનો સ્વભાવ હોય તો કોઈ કાળે કોઈનો મોક્ષ થઈ શકે નહીં. ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ તો બંધરૂપે થાય એવો તો વસ્તુનો સ્વભાવ નથી, પણ પરિણામમાં એક સમય પૂરતું ક્ષણિક ભાવ બંધ થાય છે એ પણ એક સમયની યોગ્યતા છે. એ પરિણામમાં પણ સંસાર કાયમ રહી જાય એવો પર્યાયનો પણ સ્વભાવ નથી. તેથી તે કારણે દૂધ આત્માનું અવલંબન લેતા પર્યાયમાં ભાવબંધનો અભાવ થઈ અને પર્યાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ એવી મોક્ષ દશા પ્રગટ થાય છે. જો પર્યાયનો સ્વભાવ પણ ભાવબંધ રૂપે કાયમ રહેવાનો હોત તો ઉપદેશ નિર્થક જાત, તો તમે ભેદ જ્ઞાન કરી આત્માનું અવલંબન લઈને બંધનો છેદ કરો એવો ઉપદેશ આવી શકત નહીં. માટે ત્રિકાળ દ્રવ્ય તો અબંધ સ્વભાવી છે, પણ પર્યાયમાં ક્ષણિક બંધ છે ખરો. જો પર્યાયમાં ક્ષણિક ભાવ બંધ ન હોય તો ભેદ જ્ઞાન નો ઉપદેશ ના આવત, એટલે તમે આત્માનું અવલંબન લઈ સમ્યક દર્શન પ્રગટ કરો અને મિથ્યાત્વનો અભાવ થાય છે એ ઉપદેશ ના આવત. હવે અહીંયા શિષ્ય કહ્યું કે આત્માને રાગ અથવા આત્માને દુઃખ, દુઃખના પરિણામ અને આત્મા બે વસ્તુ જુદી જુદી છે, પણ એ દુઃખથી નિવૃત્તિને મને આત્માનો અનુભવ કેમ થાય, એનું સાધન શું? એ બેને જુદા પાડવાનું આત્માને બંધ અથવા આત્માને રાગ અથવા આત્માને આકુળતા લક્ષણ એવા જે દુઃખના પર્યાયના પરિણામ, એ બેને જુદા પાડવાનું સાધન કૃપા કરીને મને કહો. સાધનની વાત પૂછી છે તો એને પ્રજ્ઞાછીની વડે એ જુદા કરી શકાય છે એ તે વાત એને કરી. હવે અહીં પ્રશ્ન થાય છે કે 142માં અહીં પ્રશ્ન થાય છે કે આત્માને બંધ એટલે આત્માને રાગ કે જેવો ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. ચેત્ય એટલે જણાવા લાયક જળ અચેતન એવો રાગ, ચેત્ય ચેત્ય એટલે જ્ઞેય જ્ઞાનમાં જણાવા લાયક એવો રાગ. ગો ભાઈ આ વાત એવી છે કે જરા યાદ વાતથી એ સમજે તો સમજાય એવી છે કે જ્યારે આશ્રવ બંધ તત્વ સિદ્ધ કરવું હોય બે વાત, જિનાગમનું રહસ્ય સમજવું હોય તો બે વાત લક્ષમાં રાખવા જેવી છે કે અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે અને આ કઈ નહીંનું કથન છે. આટલી બે વાત જો એના ખ્યાલમાં હોય તો આખું રહસ્ય એના ખ્યાલમાં આવી જાય. આશ્રવ બંધ તત્વ સિદ્ધ કરવું હોય, અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે આચાર્ય ભગવાન એના એ આચાર્ય એમ કહે કે રાગાદી પરિણામ જીવની સત્તામાં થાય છે. જીવના પરિણામ જે ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી આત્મા જ રાગરૂપે પરિણમતો હોવાથી વિશેષ અપેક્ષાએ તે આત્મા રાગનો કરતા થાય છે. વિશેષ અપેક્ષાએ, સામાન્ય અપેક્ષાએ તો કરતા બની શકતો નથી અને એનું દુઃખ ભોગવે છે આત્મા એકલો સંસાર અવસ્થામાં. એવો એક અશુદ્ધ નિશ્ચય નહીં અથવા વ્યવહાર નહીં જોવામાં આવે તો એક સ્થિતિ છે. એમાં આશ્રવ બંધની સિદ્ધિ થઈ અને વ્યવહાર નહીંની મુખ્યતાથી વચનાયું. પ્રયોજન જ્યારે આશ્રવ બંધનું સિદ્ધ કરવાનું હોય ત્યારે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને એકલો રાગરૂપે પ્રણવે છે, પર ભાવ અને પરદ્રવ્ય મારા છે મમતા કરીને પરંતુ આત્મા તે એકલો રાગાદી ને કરતો ને દુઃખ ને એકલો ભોગવતો હોય સંસારમાં ચાર ગતિમાં રખડે છે. એમાં માત્ર આશ્રવ બંધ તત્વ ની સિદ્ધિ કરી અને વ્યવહાર નહીં ની મુખતાથી વચન આવ્યું. અશુદ્ધ નિશ્ચય નહીં કહો કે વ્યવહાર નહીં કહો, એક જ વાત છે. પણ જયારે સંવર નિદ્રા ને મોક્ષ ની સિદ્ધિ કર્યો હોય ત્યારે આખી વિવક્ષા પલટી જાય છે, અપેક્ષા બદલી જાય છે. જે રાગ ને જીવના પરિણામ કયા તે જ રાગ ને પૂદગલ ના પરિણામ કહેવામાં આવે છે. રાગાદી મારા પરિણામ છે એવો અનુભવ અનાદી કાળ થી છે, પણ આ રાગાદી પૂદગલ ના પરિણામ છે એવો અનુભવ એક સમય માત્ર એને થયો નથી. એ વાત યાદ વાત થી જ્યાં જેમ હોય ત્યાં તેમ સમજવું જોઈએ. શું અધિકાર ચાલે છે અહીંયા, શું પ્રયોજન સિદ્ધ કરવું છે અહીંયા, મોક્ષ તત્વ સિદ્ધ કરવો છે અહીંયા, બંધ તત્વ સિદ્ધ નથી કરવો. પણ બંધના અભાવ પૂર્વક પર્યાયમાં મોક્ષ થાય છે એની સિદ્ધિ કરવી હોય ત્યારે તે રાગ એ આત્માના પરિણામ નથી, આત્મા આશ્રિત નથી, પૂદગલ આશ્રિત હોવાથી એ પૂદગલ છે, પૂદગલના જ પરિણામ છે, કર્મકૃત પરિણામ છે. કર્મ આશ્રિત હોવાથી તેને કર્મના પરિણામ કહેવામાં આવે છે. અરે અહીંયા સત્તા ભીન કેસે હો, કઠણ પડે પણ થાય શું? એ દ્રવ્ય રાગનું રાગ એ આત્માના દ્રવ્ય ક્ષેત્રમાં થતો નથી રાગ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એવો સ્વચતુષ્ટ સ્વભાવ એમાં રાગ એને પર દ્રવ્ય કહેશે. અહીંયા આ ગાથામાં દ્રવ્ય ભિન્ન છે, પણ અપેક્ષાથી સમજવું જોઈએ. હવે અપેક્ષા ન સમજે અને એના પ્રજ્ઞાના દોષથી એ ઊંધું સમજે તો શ્રી ગુરુ શું કરે? શ્રી ગુરુ કઈ પરિવાર સમજાવે, બરાબર છે, એ કરુણાનો ભાવ આવે, પરિવાર સમજાવે. 45 વર્ષ સમજાવ્યા, ફરી ફરીને સમજાવ્યું, સમજા. હા હા, પણ સમજવું એ તો પોતાના શિષ્યનું કામ છે ને, એ તો પોતાની. જો એને આત્માની રુચિ હોય તો આત્મા સમજાય, પણ એને પુંજ ને પુંજના ફળની રુચિ હોય તો આત્માની વાત લાખ વર્ષ સાંભળે તો પણ આત્માનું સ્વરૂપ એના લક્ષ્ય થતું નથી. આ આરતી ગાથામાં આવે છે ને, વારંવાર શ્રી ગુરુ સમજાવે છે. ગુરુદેવ કહેતા હતા, ગુરુદેવ ગુરુ નવરા હોય છે, આખો દિવસ સમજાવ્યા કરે, પણ એક વખત સાંભળ્યું હોય ને ફરી ફરીને વિચારમાં લેવું, એને વારંવાર સમજાવે છે એમ કહેવામાં અપૂરો વાત બહાર આવી રહી છે. બધો કોલાહલ છોડીને, અરે બધો કોલાહલ છોડીને એક 6 મહિના તો તું અભ્યાસ કર, એ પણ વધારેમાં વધારે. બ્રહ્માજી માટે 6 મહિનાની મુદત મૂકી થાય તો અંતર્મૃતમાં, પણ વધારેમાં વધારે બધો કોલાહલ છોડીને એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ભાવ તે હું છું. આ રાગાદી ભાવ વિભાવ ભાવ એ મારા સ્વભાવો નથી. આમ વારંવાર સ્વભાવના લક્ષ્ય સવિકલ્પ ભેદ જ્ઞાન થઈને પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન એને સહજ આવે છે. અહીં પ્રશ્ન થાય છે કે આત્માને બંધ કે જેવો ચેત્ય ચેતક ભાવ, હવે ચેત્ય લખું તો જાણે એમાં ચેતન નો અંશ હશે કે ના, જળ ભાવ છે, રાગ ભાવ છે ને જળ ભાવ, જ્ઞાનમાં જ્ઞેય થવા લાયક છે, પણ કર્તાનું કર્મ થવા લાયક એ રાગનો ભાગ નથી. જેવો ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એકદમ નજીક, નિકટ શબ્દ એ જુદા પણ બતાવે છે. આત્માને રાગ અત્યંત નિકટ છે એ નિકટ શબ્દ જુદા પણ બતાવે છે. નિકટ શબ્દ જેમ છે કે બે નજીક નજીક ભાઈઓ બેહેલા આવે, મુળજીભાઈ ને દામોદરભાઈ હારે આવતા, નિકટ નિકટ એટલે જુદા પણ. જે ચેતક ભાવ વડે અત્યંત ચેત્ય એટલે રાગ, ચેત્ય એટલે જણાવવા લાયક જળ ભાવ, ચેત્ય એટલે પુનપાપના પરિણામ અચેતન ને જળ, દયા દાન કરુણા કોમળતાના પરિણામ જળ ને અચેતન, જો વિવિક્ષા ફરે છે અત્યારે, જેને ચિદવિકાર કહેવામાં આવે છે એને પુદગલ નો વિકાર કહેવામાં આવે છે. વિવિક્ષા પડતી જાય, સ્વભાવ દ્રષ્ટિએ રાગ જડના પરિણામ છે, ચેતનના પરિણામ નથી. જે જે ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે અંદરના ભેદ જ્ઞાનની વાત છે, આત્મા અને રાગ વચ્ચેના ભેદ જ્ઞાનની વાત ચાલે છે. દેહ મન વાણી એ તો જુદા છે, અને કુટુંબ કબીલા એ તો પૃથક પર છે. એને ને આત્માને તો પ્રદેશ ભેદ, ક્ષેત્ર ભેદ છે. આત્માના ક્ષેત્રમાં, આત્માના ક્ષેત્રમાં એ નથી, નિશ્ચય નથી, અને વ્યવહારે પણ આત્માના ક્ષેત્રમાં દેહ નથી. પણ રાગ તો વ્યવહાર નહીં, આત્માના ક્ષેત્રમાં જ્ઞાન પ્રદાન કથનથી જોવામાં આવે તો છે ખરો, એ પ્રદેશ થી અભિન્ન છે. જ્ઞાન પ્રદાન કથનથી જોવામાં આવે તો રાગ નો પ્રદેશ અને આત્મા નો પ્રદેશ એક છે, પણ સ્વભાવ દ્રષ્ટિથી નિશ્ચયથી જોવામાં આવે તો રાગ નો પ્રદેશ અને ભગવાન આત્મા નો પ્રદેશ ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. અહીંયા તો કહે ચારે તરફથી ભિન્ન, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કળશમાં આવશે. આ કઠણ પડે પણ થાય શું? જ્ઞાનીઓ તો જે પોતાના જ્ઞાનમાં આવે છે એ કહે છે, કોઈ લાયક જીવ એને પકડો તો પકડો. ગુરુદેવ તો આ હમણાં 12 પીઢીઓ 1008 એમાં કહે છે કે જ્ઞાનીએ તો કોઈની સામે જોતા નથી, કે આ પાયનો કે નથી પાયનો એની સામે જ્ઞાની જોતા નથી. એની પણ એ ઉપેક્ષા હોય છે. આત્માને બંધ જેવો, અરે અવસર આવ્યો છે હો, આ અવસર સોનેરી છે, જવા દેવા જેવો નથી, આ આડે અવળે રસ્તે ચડવા જેવું નથી ભાઈ, આ પોતાનું કામ કરી લેવા જેવું છે. ચાર દિવાલની વચ્ચે બેસી કામ કરી લેવા જેવું, મુનિરાજ ગુફામાં જઈને કામ કરે, ગ્રહથી પોતાના ઘરમાં ખૂણામાં બેસી આવે છે ને શાસ્ત્રમાં, કે બહાર કમાઈને આવે તો એ પોતાના ગામડામાં જઈને છાનો મીનો તું ખાજે, તું બહુ એકદમ હું શ્રીમંત છું એમ દેખાવ કરીશ, માં નકર લૂંટાઈ જઈશ. અહીંયા કહે જેત્ય ચેતક ભાવ, આહા જેત્ય એટલે રાગ જણાવા લાયક ને, એનામાં જ્ઞેયત્વ છે પણ એમાં જ્ઞાનત્વ નથી. ચેતકમાં જ્ઞાનત્વ પૂર્ણ પણ છે અને જ્ઞેયત્વ પૂર્ણ છે. આત્મા જ્ઞેય પણ છે અને આત્મા જ્ઞાન સ્વરૂપે પણ છે. બેવડો ધર્મ આત્મામાં છે અને રાગમાં એક જ ધર્મ રહેલો છે. જ્ઞાનમાં જણાય ખરા, પણ રાગ રાગને ન જાણે ને રાગ નાયકને પણ જાણી શકે નહીં. માટે આંધળો જળ અચેતન ભાવ છે. અત્યંત નિકટતા ને લીધે, અત્યંત નિકટતા કેમ કહ્યું કે દેહ મન વાણી એ તો બાહ્ય તત્વ છે, બહિર તત્વ. આ તો એક અપેક્ષા એ એને અંતઃ તત્વ પણ કહેવામાં, કેમ કે એના પરિણામમાં થાય છે ને, તેથી અત્યંત નિકટ દ્રવ્ય સ્વભાવની એકદમ નજીક રાગ લીધે એક જેવા થઈ રહ્યા છે. આ તો પ્રશ્ન થાય છે હો, હજી હજી તો આ પ્રશ્ન થાય છે કે એ એક જેવા થઈ રહ્યા છે. અને બીજી વાત કરે છે કે ભેદ વિજ્ઞાનના અભાવને લીધે, એટલે શુદ્ધ આત્માના અનુભવના અભાવને કારણે, શુદ્ધ આત્માના અનુભવના અભાવના કારણે જાણે તેઓ એક ચેતક જ હોય. ચેત્ય અને ચેતક બે હોય છતાં, બે હોવા છતાં એક જાણે ચેતક જ હોય, આત્મા જ હોય. આ આત્મા ને અનાત્મા એમ બે સ્વભાવથી બે બે પણે છે, પણ એને એક પણે ભાસે છે. કેમ કે ભેદ જ્ઞાન નો અભાવ છે, એ કારણ છે. કર્મના ઉદયથી નહીં પણ ભેદ જ્ઞાનના અભાવને કારણે જાણે આત્મા જ હોય. આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ જાણે આત્મા જ હોય. આ પાપના પરિણામ તો આત્મા, પણ પુણ્યના પરિણામ જાણે આત્મા જ હોય, જાણે આત્માની સત્તામાં થતા હોય, ને આત્માની સાથે જાણે તાદાત્મ હોય, ભણેલા ભણાયેલા એમ ચેતક જ હોય, આત્મા જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે, પણ વ્યવહાર સગળો એ ઉતાર છે. વિજ્ઞાનની ગાથા જૈન દર્શન નું પ્રાણ વ્યવહાર નહી સગળો અભૂતાર છે. હવે વ્યવહાર નહી અભૂતાર છે. અહીંયા રાગ ની વાત આપણે લેવી છે, આગળ નથી જવું. રાગ ની વાત લેવી છે મર્યાદિત, કે રાગ છે એ આત્મા છે એમ વ્યવહાર જેનો કરવામાં આવે છે તો કહે છે કે એ જે વ્યવહાર નહી નું વચન છે તે અભૂતાર ને અસત્યાર છે. એને તું સાચું માનીશમાં એ સંયોગ છે, આત્માનો સ્વભાવ નથી, નાશમાન ભાવ છે, તું તો અવિનાશી આત્મા છો. એ જળ અચેતન છે, તારો સ્વભાવ તો ચેતન છે. માટે તું એ રાગ છે એ જાણે ચેતક જ હોય, આત્મા જ હોય એમ જો તું માની બેસ તો તને મિથ્યા દર્શન નો દોષ લાગશે. કેમ કે એમ વસ્તુનું સ્વરૂપ નથી, વ્યવહાર નહીં કહે છે એમ સ્વરૂપ વસ્તુનું નથી. કહે છે કે વ્યવહાર ને અસત્યાર ને અભૂતાર છે, 11મી ગાથામાં કહ્યું, એનું કારણ છે 56મી ગાથામાં આવ્યું. 56મી ગાથા કાઢો. વ્યવહાર ને અભૂતાર ને અસત્યાર શા માટે છે એનું કારણ શું? હમણાં અજીવ અધિકાર ચાલી ગયો તમારા અહીંયા એટલે બધું આવી તો શું હશે? આખો અજીવ ચાલ્યો અધિકાર જૂઠો છે એનું કારણ શું? વ્યવહાર ને કેને કહ્યો? કે સર્વજ્ઞ ભગવાને, સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર. સર્વજ્ઞ ભગવાન કહે છે કે મારી વાણીમાં આવ્યું છે કે રાગાદી પરિણામે આત્માના વ્યવહાર લઈ છે એમ અમે કહ્યું છે, પણ અમે પાછું કહ્યું છે કે એ વ્યવહાર ને આશ્રય કરવાયો નથી, એ ખરેખર આત્માનું સ્વરૂપ નથી, તે અસત્યાર છે. એનું કારણ શું છે? કે જો ટીકા અહીં વ્યવહાર નહી પર્યાય આશ્રિત હોવાથી આ સિદ્ધાંત બોધ જો ગળે ઉતરે અને જ્ઞાનમાં ખોડાઈ જાય તો એને વારંવાર વિચારમાં આવતા એનું કામ થાય. ઉપદેશ બોધ થી કસાયની મંદતા થઈ અને સ્વર્ગ આદિ ગતિ મળે ખરી. પણ સિદ્ધાંત બોધ બે ને બે ચાર, રાજકોટમાં બે ને બે ચાર અને મદ્રાસમાં પણ બે ને બે ચાર, લંડનમાં બે ને બે ચાર. ખરેખર જીવના ભાવો નથી. કેમ? કારણ કે વ્યવહાર નહી પર્યાય આશ્રિત હોવાથી પરાશ્રિત ને બદલે પર્યાય આશ્રિત કહ્યો. પર્યાય ને વિષય કરનારું જે જ્ઞાન, રાગ રૂપી પર્યાય ને વિષય કરનારું જે જ્ઞાન તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ભેદ ને વિષય કરે તે વ્યવહાર નહીં, અભેદ ને વિષય કરે તે નિશ્ચય નહીં. કુંદના પરિણામ ને જાણે તે વ્યવહાર નહીં, પણ કુંદ ને કરે તે અજ્ઞાન છે, તે વ્યવહાર નહીં નથી. નહીં છે જ્ઞાન નો અંશ, એને એમાં જાણવું છે અને જાણવામાં વિષય ભેદ નામ ભેદ પડી જાય છે. એ જ્ઞાન નો પર્યાય અભેદ ને જાણે એને નિશ્ચય નહીં કહેવાય, અને પર્યાય ના ભેદ ને કે ગુણ ભેદ ને જાણે તેને વ્યવહાર નહીં કહેવાય. પણ એ ગુણ ભેદ ને ને પર્યાય ને કરે એ વ્યવહાર નહીં ન રહી. નહીં એટલે જ્ઞાન ને, જ્ઞાન નો અર્થ જાણવું ને જાણવામાં ભેદ ને જાણવું તે વ્યવહાર નહીં, અને અભેદ ને જે જ્ઞાન જાણે તેને નિશ્ચય નહીં કહેવાય. શુભ ભાવ કરવો એ વ્યવહાર કે ના? શુભ ભાવ કરતા બુદ્ધિ એ કરે એ તો અજ્ઞાન છે. અને શુભ ભાવ આવે સાધક ને, એ સાધક શુભ ભાવ ને જાણે, જાણેલો પ્રજ્ઞાન જાણે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે, અને અભેદ સામાન્ય ને જે જ્ઞાન જાણે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે, અથવા દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં. વ્યવહાર નહીં પરી આ 11મી ગાથા એનો અહીંયા ખુલાસો છે કે વ્યવહાર અભૂતાર છે એમ કહ્યું તું એનો આ ખુલાસો છે. અને એની પછીની ગાથા પણ હમણાં આપણે લેવી છે કે હોવાથી સફેદ ઊનું બનેલું દ્રષ્ટાંત આપે. સફેદ ઊનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવની જેમ ઉદગમના સંયોગ વશે મા સિદ્ધાંતો દ્રષ્ટાંત આપ્યો. કપડું રાતું છે, નિશ્ચય ને નું કથન કે વ્યવહાર નહીં નું કથન કે વ્યવહાર નહીં નું કથન. કેમ કે કપડું તો ખરેખર સફેદ ઋણું બનેલું છે, એને રંગ નો સંયોગ થયો છે અને સંયોગ નો આરોપ સફેદ કપડા ઉપર આપીને કપડું સફેદ હોવા છતાં કપડા ને રાખું જાણવું એનું નામ વ્યવહાર નહીં છે. અને કપડું સફેદ છે એમ જાણવું તેનું નામ નિશ્ચય નહીં છે. હવે થોડું દ્રષ્ટાંત કરો છો સિદ્ધાંત. ઉદ્ગળ દ્રવ્ય ના સંયોગ વસે, ઉદ્ગળ દ્રવ્ય એનો સંયોગ એને વસે, એને વસ થાય છે. પરણતી પરણતી પરને વસ થાય છે, વસે અનાદિકાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઉપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થતો. આ વર્ણાદિકથી માંડીને ગુણતાન સુધી બધા ભાવો જે છે એને ઉપાધિ ભાવમાં નાખ્યા છે. પણ હવે આપણે તો અત્યારે રાગની વાત છે, પછી બીજી વાત તો શું ભાઈ જયારે અધિકાર આવશે ત્યારે કહેશે. ઉપાધિ ભાવને અવલંબીને પ્રવર્તો થતો એ વ્યવહાર